તારીખ 27/10/1997 ડાયરીના બોલ નંબર 243 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સંઘ પ્રવચન નંબર 134
મુમુક્ષુ જીવ તત્વજ્ઞાનનો અભ્યાસ વાંચન વિચાર વગેરે કરે, શ્રવણ પણ એમાં આવી ગયું, પરંતુ ઉદયમાં જો પૂર્વવત પહેલાની જેમ જ રસથી રૂચિથી ઉદયોને વેદે તો ભેદજ્ઞાનનો પુરુષાર્થ કરવાની શક્તિ હણાઈ ગઈ હોવાથી એ કારણથી હણાઈ ગઈ છે, એને લીધે હણાઈ ગઈ છે. પોતાની ઈચ્છા હોવા છતાં પણ ભેદજ્ઞાન થઈ શકતું નથી. શું છે કે ભેદજ્ઞાન કરવું જોઈએ એવું તો સમજવામાં કાંઈ બહુ તકલીફ પડતી નથી, કેમકે ભેદજ્ઞાન તો એકાંતે લાભનું જ કારણ છે. પણ વિજ્ઞાન બહુ ભાગ જીવોને ચાલતું નથી, એક તો ક્રમથી એ સ્ટેજ સુધી પહોંચ્યા નથી, મુખ્ય વાત તો એ છે. એટલે તત્વના અભ્યાસમાં વાંચન વિચાર શ્રવણમાં વિજ્ઞાન કરવું જોઈએ એમ આવે, પણ બીજી કોઈ તૈયારી પોતાની ન હોય આગળની, એટલે ઉદયમાં પછી એની એ હાલત હોય પૂર્વવત, એવી ને એવી હાલત હોવાથી ભેદજ્ઞાન કરવાની શક્તિ જ હોતી નથી. ઈચ્છા એમ થાય કે ભેદજ્ઞાન કરવું જોઈએ, ભેદજ્ઞાન ચાલવાનું નહીં, કેમકે એ શક્તિ નથી. એ શક્તિ તો હણાઈ ચૂકી છે, ઉદયમાં રસ લીધો એકત્વ બુદ્ધિએ, એકત્વપણે રસ લીધો એટલે જુદા પડવાની શક્તિ જ તૂટી ગઈ. છતાં એમ નથી કે એ યોગ્યતા ચાલી ગઈ છે, યોગ્યતા કેળવે તો વિજ્ઞાન કરી શકે, પણ અત્યારે એની શક્તિ હણાઈ ગઈ છે એટલે ઈચ્છા પ્રમાણે કરી ન શકે. એ તો સંઘની પંચેન્દ્રિય જીવ સમ્યક દર્શનનો અધિકારી છે. એનો અર્થ શું થાય છે? ભગવાનની વાણીનો કેવળ જ્ઞાનનો વિષય બહાર આવ્યો અને સંઘની પંચેન્દ્રિય જીવને એ શ્રવણ થાય તો એને પ્રેરણાસ્પદ વિષય છે, કેમ સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકું એવું મારી સ્થિતિ છે ખરી, યોગ્યતા છે, કેવો બી બાકી છે પણ યોગ્યતા છે. તો પ્રેરણાથી આગળ વધે તો પણ આગળ વધી શકે છે. ભેદજ્ઞાન કરવું જોઈએ અને થતું ન હોય તો એક સમસ્યા થઈ પડે છે, કરવું છે ને થતું નથી તો એક સમસ્યા થઈ પડે છે, તો એનું સમાધાન શું? કે એનું સમાધાન એ કે તું ઉદયમાં તને અજાગ્રત દશા રહી છે ત્યારે રુચિને રસથી 15 પ્રવેશ થઈ જાય છે ને, તો ઉદય કાલે જાગૃતિ રહેવી જોઈએ અને મંદરસ પરિણામે ઉદયમાંથી પસાર થવું જોઈએ અથવા ઉદયનો ભોગવટો મંદરસ પરિણામે થવો જોઈએ. તો યોગ્યતા કેળવાય. જાગૃતિ એટલે કે જે રસથી પોતે ઉદયમાં ચાલે છે એને લઈને નુકસાન ઘણું થાય છે. વેદનાની શક્તિ હણાઈ જાય છે. મારે વિજ્ઞાન કરવું જોઈએ એવી જે મારી સમજ છે એ બેકાર જાય છે, અને અજ્ઞાનને મિથ્યાત્વ એમને રહી જાય છે. પરિભ્રમણનું કારણ છે એમને મકબંધ રહી જાય છે, એમાં ફેરફાર થતો નથી. આ તો શું છે, વિજ્ઞાન કરવું છે એવું જે મુમુક્ષુને સમજાણો છે અને છતાં થતું નથી, તો કારણ શું એનું અહીંયા પૃથ્થકરણ કર્યું છે કે તું ઉદયમાં તો એટલી ને એટલી રૂચિથી રસથી વિયોજા છો એટલે તારે જુદા પડવાની જે તારી તાકાત છે એ તો એ વખતે ખલાસ થઈ ગઈ છે એવા પ્રકારના પરિણામો છે, એટલે નથી થતું એમ. હા, બૌદ્ધિક લેવલથી સમજાણું. કામ કરતો નથી. કરવું શું એ સવાલ થાય. રસમંદ કર એટલે જે આપણે ક્રમ લીધો છે એ બધા ક્રમમાં નિરસ થવાનો જ પ્રોસેસ છે બધો. ઉદાસીનતાનો ક્રમ પહેલેથી એમ જ શરૂ થાય છે. એ પાસા ઉપર ધ્યાન તત્વજ્ઞાનનો અભ્યાસ કરવા વાળાને જતું નથી એટલે સમસ્યા ઊભી થાય છે. મોટાભાગના તો વળી એમ લઈ લે છે એ તો નાસ્તિનો વિષય છે. નાસ્તિનો વિષય છે પણ તું નાસ્તિમાં ઊભો છું તો નાસ્તિની તો નાસ્તિ કર, અથવા નાસ્તિની નાસ્તિ નહીં થાય ત્યાં સુધી તારી અસ્થિનો કોઈ પ્રયત્ન ચાલવાનો નથી એમ તો સમજાવવું જોઈએ ને. શું બેન્સને પ્રશ્ન કર્યો હતો કે દ્રવિદ્રષ્ટિ પ્રકાશ ઉપર વિશેષ એમનો ઉદેલ, તો કે વિજ્ઞાનના પુરુષાર્થમાં હું જ્ઞાયક છું એમ અસ્થિનો જેટલો પુરુષાર્થ કરીએ તો કામ થાય કે ન થાય. મેં થઈ કીધું પણ નાસ્તિમાં ઊભો છું એટલે વચ્ચે આવ્યા વિના રહે નહીં એનો નિષેધ, એવું એટલું ચાલે જ નહીં થાય જ નહીં. પણ શું છે કે ઓલું વાંચ્યું હોય વિચાર્યું હોય એટલે કલ્પનાથી વિકલ્પે ચડે ને માને કે હું પુરુષાર્થ કરું છું, હું ધ્રુવ છું. મૂળ તો શું છે, દ્રવદૃષ્ટિ પ્રકાશનો વિષય તો એ છે કે હું ધ્રુવ છું અપરિણામી છું, પરિણામ માત્ર તો હું છું નહીં. રોકાણ હોય પરિણામમાં પાછો, વિકલ્પમાં એમ લે વિચારમાં એમ લે કે પરિણામ માત્ર હું છું નહીં, હું તો ધ્રુવ અપરિણામી છું, અને રોકાય પરિણામમાં એ ખબર પડે નહીં. એ કઈ ખબર પડે ને, ઓગે ઓગે ચાલે. એટલે કે યથાર્થતામાં તો આવ્યા વગર રહીએ નહીં. વચ્ચે રાગાદી ભાવ જે થાય છે અને એકત્વ બુદ્ધિ એ થાય છે, પાછા થાય છે એમ નહીં, એકત્વ પણ જે થઈ રહ્યા છે એનો નિષેધ ન આવે અને સીધો હું ધ્રુવ છું એમ એનો અસ્તિત્વનો અનુભવ આવે એ કોઈ દી બને નહીં. કેમ કે એને અવરોધ તો એ છે જે રાગાદી ભાવમાં એકત્વ થઈ રહ્યું છે એ તને ધ્રુવમાં એકત્વ ક્યાંથી કરવા દેશે? તો એ એકત્વને ઢીલું પાડવાનું શું શું ચાલ્યું, શું થયું, કયો પ્રોસેસ ચાલ્યો, એમ વાત છે. એ વચ્ચે આવે તો જ ચાલે ને, નહીતર કેવી રીતે ચાલે? એ વિષય તમારે છોડી દેવો હોય અને હું ધ્રુવ છું એમ લેવું હોય તો એમ તો ક્યાંથી થવાનું હતું? કોઈ દિવસ ન થાય. એટલે મંદ બ્રસ પરિણામે ઉદયમાં પ્રવર્તે તો આગળ વધાય, નહીતર એ દિશામાં આગળ ન વધી શકાય. વિજ્ઞાન કરવું છે એ દિશામાં આગળ ન વધી શકાય. આ ભૂમિકામાં વાંચન વિચાર તો બાહ્ય ક્રિયા છે, મનની ક્રિયા છે, એટલે બાહ્ય ક્રિયા છે. શું એને અંતરક્રિયા નથી લીધી? વાંચન વિચાર પરિણામ છે તો તે બાહ્ય ક્રિયા છે. પોતાની આત્મકલ્યાણની ભાવનાની વૃદ્ધિ અર્થે તે થવા યોગ્ય છે, એવું ચાલે. વાંચન વિચાર ન ચાલે મુમુક્ષુને એમ કેવું નથી, પણ એ બાહ્ય ક્રિયા છે એમ સમજી લેવાનું છે. પરિણામની એ બાહ્ય ક્રિયા છે. ભેદ જ્ઞાન છે એ અંતર ક્રિયા છે, પ્રયોગ છે એ અંતર ક્રિયા છે. એટલે એમ લેવું છે અહીંયા કે પ્રયોગ છે તે અંતરંગ ક્રિયા છે અને વિકલ્પ છે તે બાહ્ય ક્રિયા છે, એમ લેવું છે. બાહ્ય ક્રિયા ઉપર વજન નહીં જવું જોઈએ એમ કેવું. બાહ્ય ક્રિયા ઉદયાધીન થાય છે, વાંચન વિચારના વિકલ્પો ચાલે છે, એ કઈ અનુદય પરિણામ નથી, ઉદયાધીન છે. જેવું વચ્ચે બીજો ઉદય આવશે એટલે આવું પણ પડ્યું રહેશે. પાછું તારો મનમાં તારો વિચાર ચાલે છે, શું આપણે ભાઈ સવારે આસપાસથી આવ્યો તો આમ થયું તો આમ થયું તો આમ થયું આમ ચાલ્યું તો આમ, પણ જો પાછો બીજો ઉદય આવ્યો એટલે ગયું, કેમ થયું? કે આ ઉદય પ્રમાણે ચાલે છે. એ પણ ઉદયની પ્રક્રિયા ને આ ઉદયની પ્રક્રિયા, એટલે બે સામાન્ય થઈ ગયું, એટલે ફરતા વાર નથી લાગતી. એનું કારણ એ છે બાહ્ય ક્રિયા ઉદયાધીન થાય છે, અંતર ક્રિયા પુરુષાર્થાધીન થાય છે. પ્રયોગમાં પુરુષાર્થની જરૂર પડે છે, વિચારમાં પુરુષાર્થ નથી. વિચારની ભૂમિકા સુધી પુરુષાર્થનો તબક્કો નથી આવ્યો હજી. એ તો ઉદય પ્રમાણે ચાલવાના વિચારો, તો સત્સંગમાં બેઠા તો આ એક ઉદય છે. સત્સંગમાં બેઠા ને એમાં સત્સંગ બધા વિચારો એ પ્રમાણે ચાલવાના, જે સત્સંગમાં વિષય આવશે એ પ્રમાણે ત્યાર પછી પણ ચાલવાના, પણ એ હજી ઉદય ભાવ છે. પુરુષાર્થનો તબક્કો પ્રયોગમાં છે એમ લેવું છે. ફિલિંગ્સ પણ છે અને પુરુષાર્થ પણ છે. પ્રયોગ કરવો હોય ત્યારે ત્યાં પુરુષાર્થને લાગુ કરવો પડે છે, એમને પ્રયોગ નથી થતો. શું કેમ કે એ ઇમ્પ્લિમેન્ટેશન છે. પ્રયોગ શું છે? તમારી જે સમજ સત્સંગમાં તમે કરી એને તમે એપ્લાય કરો છો, ઇમ્પ્લિમેન્ટ કરો છો. એ ઇમ્પ્લિમેન્ટ કરવા તમારે પુરુષાર્થ જોઈએ, એ વગર ન થાય એમ કેવું છે. અંતર ક્રિયા છે એ પુરુષાર્થ સાધીન થાય છે, તેથી અંતર ક્રિયા કોઈ પણ પ્રકારના બાહ્ય સાધન વિના સતત થઈ શકે છે. કેમ કે એને ઉદય સાથે સંબંધ નથી. અમુક મને સગવડ મળે તો હું પ્રયોગને પુરુષાર્થ કરી શકું, એ આખો મિસકોન્સેપ્ટ છે. ઉદયાધીન પરિણામ થયા કે ન થયા? સત્સંગ નો ઉદય હતો ત્યારે પરિણામ થયેલા, ઉદય ફેર્યો એટલે પરિણામ ગયા, એમ થયું. ડિવાઇડિંગ લાઈન એ છે કે તમે જે સત્સંગ કર્યો એનો પછી પ્રયોગ ચાલુ કરો ઉદયમાં. જે સમજાય ને લાગુ કરો, તમારે યોગ્ય હોય એનો પ્રયોગ ચાલુ કરો. મન છે એના બે દિશા છે મનની, ઉદયમાં જાય છે બહાર જાય છે, પ્રયોગમાં લગાડો એને અંદર જાય. મને એવું મનુષ્ય નામ કારણ બંધ મોક્ષ યોહો છે કે નહીં? સિદ્ધાંત છે કે નહીં? અહીંયા શું લેવું છે? અંતરક્રિયા એક સિદ્ધાંત આવ્યો હવે, કે પ્રયોગની જે અંતરક્રિયા છે એ કોઈ પણ જાતના બાહ્ય સાધન વિના સતતપણે થઈ શકે છે. એટલે સમ્યક દ્રષ્ટિ થાય છે, કોઈ પણ ગતિમાં થાય છે, ચારે ગતિમાં થાય છે, અને કોઈ પણ ઉદયમાં થાય છે. એવું નથી કે જે દરિદ્ર હોય એને સમ્યક દર્શન ન થાય, કેમ કે એને અનુકૂળતાઓ નથી. સવારે દ્રષ્ટાંત લીધો તો સુગાનીજીએ સમ્યક દર્શન ભાંગતા ધંધાએ કર્યું છે. કેવા ધંધો? ભાંગતો જતો હતો એમનો. સાબિતી શું? કે દુકાન બંધ કરવાનો વારો આવ્યો, પોતાનું ગામ છોડીને પરદેશમાં જવાનો પ્રસંગ ઊભો થયો. ક્યાં અજમેર ને ક્યાં કલકત્તા, પૂર્વ પશ્ચિમ છે. કોઈને કુટુંબ છોડીને ગામ છોડીને એકલા બહાર જવું ગમે ખરું? પોતાની ઈચ્છાથી તો પરવશપણે જવું પડે, બીજી વાત છે. સ્વવશપણે તો કોઈ જતું નથી, જાય ખરું? કોઈ ન જાય. એ તો પોતે પોતાના પુરુષાર્થમાં લાગેલા હતા, એટલે વજન નહોતું એ બાબતમાં, ધંધા ઉપર એ વજન નહોતું, અને બહાર જવું પડ્યું એનું વજન નહોતું. સદભૂમિ ગોપાલ કી, ગમે ત્યાં જાઓ પુરુષાર્થ કરવો છે, ગમે તે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ હોય આપણે આપણા પુરુષાર્થમાં રહેવું છે. તેથી અંતરક્રિયા કોઈ પણ પ્રકારના બાહ્ય સાધન વિના સતત થઈ શકે છે. બાહ્ય કાર્યોની ગણતરી કરવામાં બાહ્ય દ્રષ્ટિ રહે છે. આટલો વખત સત્સંગ કર્યો, આટલો વખત વાંચન કર્યું, આટલું આ કર્યું, આટલું આ કર્યું, એ તો અહિતકર છે. એમાં બાહ્ય દ્રષ્ટિ રહે છે અને એ બાહ્ય દ્રષ્ટિ અહિતકર છે, કેમ કે ત્યાં સંતોષનો પરિણામનો સંતોષનો પ્રકાર ઊભો થયો. પરિણામમાં સંતોષ એટલે મિથ્યાત્વ દર્શન મોહનું તીવ્રપણું, સીધો છેડો દર્શન મોહને લાગુ પડે છે. અથવા અંતરક્રિયાને એ અવરોધક છે. બાહ્ય કાર્યોની ગણતરી કરવામાં પ્રયોગ નહીં કરી શકે, એ અવરોધ. પ્રદર્શન બહુ તીવ્ર થયું એટલે અવરોધ આવશે. ખરી આત્મભાવના હોય અથવા પૂર્ણતાનું લક્ષ્ય હોય ત્યારે જ ખરી આત્મભાવના ઉત્પન્ન થાય છે. પૂર્ણતાના લક્ષ્ય વાળાને જ ખરી આત્મભાવના ઉત્પન્ન થાય છે. પહેલે તબક્કે થઈ વેદનામાં, પણ એ વેદનાનું રિઝલ્ટ પૂર્ણતાના લક્ષ્યમાં આવ્યું ત્યારે ખરી આત્મભાવના રજીસ્ટર થઈ ગઈ. શું એને ગણતરી ન થાય, એને પોતાના બાહ્ય કાર્યોની ગણતરી ન થાય. આટલા કલાક આમ ચાલ્યું, શું મુદ્દાની વાત આવી? કે વાંચન વિચાર તત્વ વિચાર એ ઉદયાધીન પરિણામ છે, અને એની પાછળ ગણતરી કરવી એ તો નુકસાન કર્યું. એ સમજણ વગરની વાત થઈ ગઈ. તો બીજા ઉદયાધીન પરિણામ છે ને, આ ઉદયાધીન પરિણામ છે. આને તે એવી રીતે જુદા પાડી દીધા કે ના ના, તો હું તત્વનો વિચાર કરું છું, અથવા સ્વાધ્યાયમાં ચાલ્યું તો એનો મેં વિચાર કર્યો, એ પણ ઉદયાધીન છે. એમ કે લાગુ શું કર્યો? જે તારા પ્રયોજનની વાત આવી એને લાગુ શું કરી દે, બસ આટલો સવાલ છે. એ પ્રકારનો પ્રયાસ ચાલવો જોઈએ. હમણાં પણ જે આપણે જે ચર્ચા થઈ એમાં એમ કે પકડાણું સમજાણું કે ભાઈ આમ મારા કામની વાત આવી, પણ પછી પ્રયાસ શું કર્યો? આપણે તે દિવસે એ વાત નક્કી કરી હતી કે એક તો પ્રયોજનની વાત પકડવી, અને પકડીને પ્રયાસ શું કર્યો એ વાત સાથે સાથે લેવી, કે આ પકડાણો ને એનો આ પ્રયાસ થયો. તો એ સંબંધીની સમજણ જે છે એનું ભાવ ભાષણ આવશે. પ્રયાસ નહીં ચાલે તો જે સમજ્યા છો એનું ભાવ ભાષણ નથી. ઉપર ઉપર છે ને વહી જશે, ઉપર છલ્લી છે એ વહી જશે, વિસ્મૃત થઈ જશે. એ તો સૂક્ષ્મની ધારણા છે અને એની આયુષ બહુ નથી. સૂક્ષ્મની ધારણાને બહુ આયુષ નથી. ધારણાનો લાભ ક્યારે મળે? એ ધારણાને કારણે પોતાની જાગૃતિ આવે તો. ક્યારે જાગૃતિ આવે તો તમે ધારણા કરી લેખે લાગી છે. જો જાગૃતિ ના આવી કે જો પ્રયાસ ન કર્યો તો ધારેલું નકામું નિષ્ફળ. ધારણાનું બને ખરું, પણ એનો ઉપયોગ થાય તો કામનો, ઉપયોગ ન થાય તો એ વસ્તુ નકામી છે. મંદ અધિકારમાં એક બહુ સરસ ન્યાય લીધો છે અમરચંદ્ર આચાર્ય, કુનકુન આચાર્ય પણ લીધો છે, મૂળમાં પણ છે, ટીકામાં પણ છે, કે આત્માને બંધ આ પ્રકારે થાય છે એવી બંધની ચિંતાથી કે જાણવાથી બંધનો છેદ થતો નથી, બંધનો નાશ નથી થતો. કર્મબંધ આ પ્રકારે થાય છે એવું જાણવાથી અથવા એની ચિંતાથી બંધનો નાશ નથી થતો. એમ કરીને પછી વાત લીધી છે કે બંધનો નાશ તો વિજ્ઞાન કરે ત્યારે થાય છે. બધા પ્રકરણમાં વિજ્ઞાન તો આચાર્ય દેવે લીધું છે. એ ન્યાય અહીંયા લાગવું પડે છે આપણને, કે આપણે સ્વાધ્યાય કરીએ, વાત સમજાય, એનો વિચાર ચાલે. પછી ઘણાને તો વિચારે નથી ચાલતો, પણ વિચાર ચાલે તો પણ શું, એની આપણે થોડી ચિંતા કરીએ કે મને આટલું લાગવું પડે છે, એટલું ખ્યાલ માગ્યું, નહીતર તો એ ખ્યાલ બહાર જાય. ખ્યાલ બહાર જવાનું તો કઈ સ્કોપ નથી. ખ્યાલમાં આવ્યું પણ અહીંથી શું, એ તો બંધની ચિંતા જેવી વાત થઈ ગઈ. એથી બંધ મળતો નથી. પ્રયત્ન શું ચાલ્યો અને પ્રયોગ શું ચાલ્યો, વજન બધું એટલું પ્રયોગ ઉપર જવું જોઈએ. તો આ જે વિકલ્પવાળી સમજણ છે, ક્ષોપસમવાળી સમજણને ધારણા છે, એનું વજન ઉઠી જાય. નહીતર ત્યાં વજન રહે છે એ એવા અનુચિત પ્રકારે રહે છે, વજન પણ એવા અનુચિત પ્રકારે રહે છે કે તમને પ્રયોગ ન કરવા દે, પ્રયોગમાં આગળ હાલવા ન દે. એટલે એનું વજન ઉઠાડી દેવું જોઈએ. સમજાઈ ગયું એટલે શું થઈ ગયું, ખ્યાલમાં આવ્યું એટલે શું થઈ ગયું, કામ શું કર્યું? કેમ કે તીવ્ર ભાવના વાળો તો કામે લાગે છે, તીવ્ર ભાવના વાળો કામે લાગે છે, અને ભાવનાની ક્ષતિ હોય છે એ વાંચન વિચારમાં અટકે છે, એમ થાય છે. એટલે આ એક ધ્યાન દેવા જેવો મુદ્દો ખરો. કંઈક આવી રીતે તો અટકવું નથી થતું ને. અને ગણતરી તો કરવી જ નહીં, એ તો ચોકડી જ મૂકી દેવી. ભૂલથી ગણતરી થઈ જાય તો ખૂબ ખેદ થવો જોઈએ. આ તો દર્શન મને વધારવાનો રસ્તો છે અને એ રસ્તે તો મારે બિલકુલ જવું નથી. એવી તૈયારી કરવી જોઈએ. પહેલે કોઈ પરિણામ ચલા હો, અભી વર્તમાન ઉસકી તલાશ કર લેના કે ઇસકી પરિસ્થિતિ વર્તમાન મેં ક્યા હૈ. કે કામ તો વર્તમાન નહીં, વર્તમાનમાં હોને વાલા હૈ, ભૂત ભવિષ્યમાં તો કોઈ કામ હોતા નહીં. જો પરિણામ જો ભી ચલાવો, જૈસા ભી ચલાવો, વર્તમાન અપની પરિસ્થિતિ કો દેખ કરકે અપને કો આગે બઢના હૈ. જ્યાં ભી ખડે હૈ વહાં સે હમે એક કદમ આગે બઢના હૈ. આગે નહીં બઢેંગે તો પીછે જાયેંગે, ક્યોંકિ પરિણામ તો ચાલ હૈ, બિના ચાલ વાલા હૈ નહીં જીવ. યા તો આગે જતા હૈ યા તો પીછે જતા હૈ, દોસ્ત દો મેં સે એક તો હો હી રહા હૈ.